એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ, એક એવી કૃતિની અંદર ઊંડા ઉતરવાના છીએ જે આપણને સ્વતંત્રતા શબ્દ પર ફરીથી વિચારવા મજબૂર કરે છે.
હા, બિલકુલ.
આપણે વાત કરીશું વીએસ નાયપોલની 1971ની બુકર પ્રાઇઝ વિજેતા કૃતિ ઇન અ ફ્રી સ્ટેટ વિશે.
હા, મુક્ત રાજ્યમાં.
હા, મુક્ત રાજ્યમાં. આ ખાલી એક નવલકથા નથી, પણ એનાથી ઘણું વધારે છે. વિસ્થાપન, ઓળખ, મુક્તિ, આ બધાના જટિલ અનુભવોનું જાણે દર્પણ.
બરાબર. અને આ દર્પણ ધરનાર લેખક સર વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ એ પોતે જ વિસ્થાપનનું એક જીવંત ઉદાહરણ હતા. ત્રિનિદાદમાં જન્મ, મૂળ ભારતીય પરિવાર,
હા,
ભણ્યા ઇંગ્લેન્ડમાં અને રહ્યા પણ ત્યાં જ, ખરા અર્થમાં ત્રણ દુનિયાનો માણસ.
બરાબર. ભારતીય વારસો, કેરેબિયન ઉછેર અને પેલું બ્રિટિશ સમાજ, આ ત્રણેયની છાપ એમના પર, એમના લખાણો પર બહુ ઊંડી દેખાય છે.
અને આજે સતત બહારના હોવાનો અનુભવ છે ને, મૂળથી વિખૂટા પડવાનો એ જ એમના સાહિત્યનો કહી શકાય કે પ્રાણવાયુ રહ્યો છે.
હા, અને એટલે જ કદાચ એમની સ્ટાઇલ, એમની શૈલી આટલી તીક્ષ્ણ લાગે છે, એકદમ ચોક્કસ, ક્યારેક તો એમ લાગે કે નિર્મમ છે.
હા, જાણે કોઈ સર્જનની છરીથી ચીરી રહ્યા હોય સમાજને અને વ્યક્તિના મનને.
બરાબર. અને પેલી ઉત્તર વસાહતી સમાજોની જે આલોચનાએ કરે છે એ ઘણીવાર અસ્વસ્થ કરે એવી છે, વિવાદાસ્પદ પણ રહી છે.
એ તો છે જ.
પણ પેલી મૂળ વિહોણાપણાની પીડા, ઓળખની સતત શોધ અને આજના જીવનમાં માણસને જે માનસિક નુકસાન વેઠવું પડે છે, આ બધું એમની કલમમાંથી અચૂક જોવા મળે.
અને પેલું એમનું નોબેલ સ્વીકૃતિ ભાષણ 2001નું, એમાં પણ આ જ સંઘર્ષોની વાત કેન્દ્રમાં હતી.
અને તમે જે બંધારણની વાત કરી હતી પહેલા, એ બહુ મહત્વની છે. ઇન અ ફ્રી સ્ટેટ કોઈ એક સળંગ વાર્તા નથી.
ના, બિલકુલ નહીં.
પાંચ અલગ ભાગ છે. એક પ્રસ્તાવના, બે ટૂંકી વાર્તાઓ, પછી જે મુખ્ય લઘુનવલ છે એ, અને છેલ્લે ઉપસંહાર. આ જે ખંડિત માળખું છે એ જ જાણે પાત્રોના તૂટેલા, વિખરાયેલા જીવનનું અને એ સમયના અસ્થિર વિશ્વનું પ્રતિબિંબ છે, નહીં?
ચોક્કસ. અને આ બધા ટુકડાઓને જોડી રાખતો એક સવાલ છે જે સતત પૂછાતો રહે છે. શું કોઈ દેશ રાજકીય રીતે મુક્ત થાય તો એના નાગરિકો ખરેખર વ્યક્તિગત રીતે, માનસિક રીતે મુક્ત થાય છે?
અને નાયપોલનો જવાબ બહુ આશાવાદી નથી લાગતો એમને.
જરાય નહીં. બહુ જટિલ અને ક્યારેક નિરાશાજનક ચિત્ર છે.
તો ચાલો આ જટિલ અને પડકારજનક કૃતિના તાણાવાણા ઉકેલવાનો પ્રયાસ કરીએ. આપણો હેતુ ખાલી વાર્તા કહેવાનો નથી, પણ એ સમજવાનો છે કે મુક્તિનો અર્થ શું છે અને વિસ્થાપન માણસના અસ્તિત્વને કેવી રીતે ઘડે છે.
શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. ધ ટ્રેમ્પ એટ પિરેયસ.
હા, ત્યાંથી શરૂ કરીએ.
દ્રશ્ય જાણે આંખ સામે જ આવી જાય. ગ્રીસનું પિરિયસ બંદર, ઇજિપ્ત જતી ફેરી, અને મુસાફરોમાં કોણ છે? એક વૃદ્ધ, ગંદો અંગ્રેજ ભિખારી અને એનો એક યુવાન લેબનીઝ સાથી. એમની હાલત એટલી ખરાબ છે કે અમુક લોકો દયા ખાય છે તો અમુકને ઘૃણા થાય છે. અને એ જ ભીડમાં એક ઓસ્ટ્રિયન મુસાફર છે. આવા વધારાના લોકોને તો કાબૂમાં રાખવા જોઈએ, જાણે માણસ નહીં પણ જંતુ હોય. આ જે સહજ ક્રૂરતા છે ને, એ હચમચાવી દે છે.
સાચી વાત. અને એ જ ભીડમાં આપણો કથાકાર પણ છે જે નાયપોલ પોતે જ હોય એવું લાગે. એ પેલા અંગ્રેજ ભિખારી સાથે, જે ક્યારેક ઇંગ્લેન્ડમાં ઘરે હતો, એની સાથે એક અજીબ અસ્વસ્થ કરતું કનેક્શન અનુભવે છે.
બરાબર.
આ ભિખારીનું ઘર વિહોણાપણું, એની નિરાધાર હાલત, બીજાઓનો તિરસ્કાર, આ બધું જાણે આખા પુસ્તકના મુખ્ય વિષયોના બીજ રોપી દે છે.
કયા કયા વિષયો તમે કહેશો?
જુઓ, એક તો વિસ્થાપન, પછી નિરીક્ષકની પોતાની અંદરની અસ્વસ્થતા, જે વિશેષાધિકૃત લોકો છે એમની પેલી અજાણતા જ થઈ જતી ક્રૂરતા, અને યુરોપિયનો પોતે પણ કેવી રીતે હવે કેન્દ્રમાંથી પરીઘ તરસ ધકેલાઈ રહ્યા છે.
હા,
આ બધું જે નાનકડા દૃશ્યમાં આવી જાય છે.
અને આ ભિખારી, એ જાણે મુક્ત છે પણ એની મુક્તિનો કોઈ અર્થ નથી. એ દિશાહીન છે, ખોવાયેલો છે. એ ભિખારીની જેમ જ ખોવાયેલો છે આપણી પહેલી વાર્તાનો નાયક સંતોષ. વાર્તાનું નામ છે વન આઉટ ઓફ મેની.
હા, ઘણામાંથી એક.
સંતોષ મૂળ મુંબઈનો, એક સરકારી બાબુને ત્યાં નોકર, અને પોતાની પેલી નાનકડી દુનિયામાં ખુશ છે, એકદમ સંતુષ્ટ.
શેરીના નાકે બેસવું, દોસ્તો સાથે ગપ્પા, પોતાના સમાજમાં રહેવું, બસ એટલું જ. એનું અસ્તિત્વ એના માલિક સાથે જોડાયેલું છે. એક જાતની સુરક્ષિત પરાધીનતા કહેવાય.
હા, કહી શકાય. પણ પછી એની જિંદગીમાં વળાંક આવે છે.
પેલો માલિક અમેરિકા જાય છે ત્યારે?
હા, માલિકની બદલી વોશિંગ્ટન ડીસી થાય છે, રાજદ્વારી નોકરી. અને એ સંતોષને પોતાની સાથે લઈ જાય છે. અને સંતોષ માટે તો અમેરિકા એટલે નરક.
કેમ, એવું શું થાય છે?
અરે, પેલું ભવ્ય શહેર, ઝડપી જિંદગી, અજાણ્યા લોકો, બધું જેને ડરાવે છે એ એકદમ ગભરાઈ જાય છે. અને ખાસ કરીને એ જેમને હબશી કહે છે, એટલે કે બ્લેક અમેરિકનો, એમનાથી તો બહુ જ ડરે છે.
એ ભારતના જાતિભેદના ખ્યાલો ત્યાં લઈ જાય છે એમ?
ત્યાં નવા સંદર્ભમાં એને વધારે ગૂંચવે છે. એની જે મુક્તિ છે ને, માલિકના ઘરની બહાર નીકળવાની છૂટ, એ એને પાંજરા જેવી લાગે છે. ભયાનક પાંજરું. એ અપાર્ટમેન્ટમાં જ પૂરાઈ રહે છે, બહાર નીકળતા પણ ડરે છે.
ઓહ, તો પછી એ કઈ રીતે જોડાય છે એ નવી દુનિયા સાથે, કે નથી જોડાઈ શકતો?
એક પ્રયાસ કરે છે, પણ બહુ કરુણ પ્રયાસ. એક બ્લેક અમેરિકન સ્ત્રી જે પોતે પણ ઘરેલું કામદાર છે, એની સાથે સંબંધ બાંધે છે, પણ એમાં કોઈ પ્રેમ કે આત્મીયતા નથી.
તો શું છે?
ખાલી શારીરિક જરૂરિયાત અને પેલી ભયાનક એકલતા દૂર કરવાનો પ્રયાસ. અને પછી તો ગ્રીન કાર્ડ મળે એ માટે, કાયદેસર રીતે ત્યાં રહી શકાય એ માટે એની સાથે લગ્ન કરી લે છે. સોદો છે, પ્રેમ નથી.
અને પોતાના જૂના માલિકથી છૂટો પડે છે ત્યારે એ બહુ ભાવુક ક્ષણ હશે નહીં?
ખૂબ જ. એને એવું લાગે છે જાણે એના શરીરનો જ કોઈ ભાગ કપાઈ ગયો હોય.
તો અંતે શું થાય છે સંતોષનું? એ મુક્ત તો થાય છે કાયદાકીય રીતે?
હા, મુક્ત છે. કાયદેસર રીતે સ્વતંત્ર, એક નાનકડી રેસ્ટોરન્ટનો માલિક પણ બને છે, અમેરિકન નાગરિક બનવાની તૈયારીમાં છે. પણ એને કિંમત શું ચૂકવી?
શું?
પોતાનો ભૂતકાળ, પોતાનો સમુદાય, પોતાની ઓળખ, પોતાનું સ્વ, બધું જ ગુમાવી દીધું. એ પોતે જ વિચારે છે, પહેલાં હું મારા માલિકના શરીરનો ભાગ હતો, હવે હું માત્ર એક પડછાયો છું, એક ભૂત.
બાપરે, આ તો પેલી રવીન્દ્રનાથની એકલા ચાલો રે વાળી વાત નથી. આ તો એકલતાના અંધકારમાં ઓગળી જવાની વાત છે. અસ્તિત્વ જ ખતમ થઈ જાય છે જાણે.
બરાબર. સંતોષની ટ્રેજેડી એ નથી કે સ્વતંત્ર થયો, પણ એ છે કે સ્વતંત્રતાએ એને પોતાના અસ્તિત્વથી જ નોખો પાડી દીધો.
આ ખરેખર પેલી સ્વતંત્રતાની જે આપણી સામાન્ય સમજ છે એના પર મોટું સવાલ ઊભું કરે છે. નાયપોલ જાણે પૂછે છે કે જો આઝાદીનો મતલબ પોતાના મૂળમાંથી ઉખડી જવું અને અંદરથી મરી જવું હોય, તો એવી આઝાદી શું કામની?
હા, મુક્તિનો બોજ, એની ખાલીપો. કાયદાકીય આઝાદી મળે, પણ ઓળખ અને સંબંધોના ભોગે, તો એ આશીર્વાદ નથી, શાપ છે.
અને આવા જ શાપ જેવી મુક્તિ કે કદાચ બંધનની જ વાત બીજી વાર્તામાં છે, ટેલ મી હુ ટુ કિલ.
હા, મને કહો કોને મારું. આ વાર્તાનો કહેનાર લંડનમાં રહેતો એક વેસ્ટ ઇન્ડિયન છે, ભારતીય મૂળનો. એનું નામ નથી આપ્યું.
તેની જિંદગીનું ધ્યેય શું છે?
બસ એક જ. એનો નાનો ભાઈ ડાયો, એને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવો. આના માટે લંડનમાં સખત મજૂરી કરે, અપમાન સહન કરે, ખરાબ જગ્યાએ રહે, બધું જ ભાઈ માટે.
એ તો સારી વાત કહેવાય ને, બલિદાનની ભાવના.
શરૂઆતમાં તો એમ જ લાગે, પણ ધીમે ધીમે આ પ્રેમ અને ત્યાગ એક વિચિત્ર વળગણમાં ફેરવાઈ જાય છે. એ ખૂબ શંકાશીલ બની જાય છે, પેરાનોઇડ.
કેમ?
એને લાગે છે કે દુનિયાના બધા લોકો, ખાસ કરીને ગોરાઓ, એના અને એના ભાઈ વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે. ડાયોની નાની નિષ્ફળતાને પણ એ પોતાના પર થયેલો હુમલો ગણે છે. જાણે એની પોતાની ઓળખ ડાયોની સફળતા પર જ ટપેલી હોય, એનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી રહ્યું.
ઓહ, તો પછી જ્યારે ડાયો સફળ નથી થતો ત્યારે શું થાય છે?
ત્યારે એની દુનિયા ભાંગી પડે છે. ડાયો ભણવામાં નિષ્ફળ જાય છે અને ઉપરથી એક અંગ્રેજ છોકરી સાથે લગ્ન કરી લે છે. બસ આટલું જ કાફી હતું એના માટે.
એનું માનસિક સંતુલન બગડી જાય છે પૂરેપૂરું.
એ હિંસા તરફ વળે છે. એ અમુક લોકોના એક જૂથ પર હુમલો કરે છે, જેમને એ પોતાના પરિવારની બરબાદી માટે જવાબદાર માને છે. અને છેલ્લું વાક્ય, મને કહો કોને મારું,
આ શું બતાવે છે?
એની હતાશા, એની દિશાહીનતા, એનું નૈતિક પતન, એ એટલો ભાંગી ગયો છે કે હવે એને ખબર જ નથી કે શું કરવું. પોતાની ક્રિયા માટે પણ એને બહારથી આદેશ જોઈએ છે.
આ પાત્રનું મનોવિશ્લેષણ ખરેખર દર્દનાક છે. કેવી રીતે એક સારો હેતુ પણ વિકૃત થઈને ગાણ પણ બની શકે.
હા, અને પરદેશમાં રહેવાનો અનુભવ, પેલો પરાયાપણાનો ભાવ, વંશીય ભેદભાવ, આ બધું માણસના મન પર કેવો ઊંડો ઘા કરી શકે છે એનું આ ઉદાહરણ છે. એની હિંસા એની લાચારીની અંતિમ નિશાની છે, જ્યારે લાગે કે બીજો કોઈ રસ્તો જ નથી.
આ બે વાર્તાઓ પછી આપણે પુસ્તકની મુખ્ય અને સૌથી લાંબી રચના પર આવીએ છીએ, લઘુ નવલ ઇન અ ફ્રી સ્ટેટ.
હા, જે પુસ્તકનું શીર્ષક પણ છે.
આપણને ક્યાં લઈ જાય છે?
એક અનામી આફ્રિકન દેશમાં, જે હમણાં જ આઝાદ થયો છે, પણ નામનું જ મુક્ત રાજ્ય છે. હકીકતમાં ત્યાં રાજકીય અસ્થિરતા છે, આદિવાસી જૂથો વચ્ચે તણાવ છે, ભયનું વાતાવરણ છે.
કોની વચ્ચે સંઘર્ષ છે?
દેશના નવા રાષ્ટ્રપતિ અને જે જૂના રાજા હતા જેમને હટાવી દેવાયા છે એમના સમર્થકો વચ્ચે હિંસા ગમે ત્યારે ફાટી નીકળે એવો ડર છે.
અને આ પૃષ્ઠભૂમિમાં આપણા પાત્રો કોણ છે?
બે મુખ્ય પાત્રો છે, બોબી અને લિન્ડા. બોબી એક ગોરો અંગ્રેજ છે, સરકારી નોકરી કરે છે, સમલૈંગિક છે અને પોતાના ઉદારવાદી વિચારોનું બહુ પ્રદર્શન કરે, પણ અંદરથી અસુરક્ષિત છે, એકલો છે અને વંશીય પૂર્વગ્રહ પણ છે.
અને લિન્ડા?
લિન્ડા એના એક સાથી કર્મચારીની પત્ની છે. દેખાવડી છે પણ એટલી જ કટાક્ષ બોલનારી અને જીવનથી નિરાશ. પોતાના લગ્નથી દુઃખી છે.
તો આ બંને શું કરે છે?
બંને રાજધાનીથી દક્ષિણમાં આવેલા કમ્પાઉન્ડ જવા નીકળે છે, કારમાં. કમ્પાઉન્ડ એટલે જ્યાં બીજા પરદેશીઓ રહે છે, અને આ મુસાફરી બહુ લાંબી અને જોખમી છે.
અને આ મુસાફરી જાણે આખી ઉત્તર વસાહતી વાસ્તવિકતાનું ચિત્ર બની જાય છે, નહીં?
બરાબર. રસ્તાઓ તૂટેલા, હોટેલો ખરાબ, બધે ભય અને અનિશ્ચિતતા. બોબી સતત આફ્રિકા વિશે, આફ્રિકાનો વિશે પોતાના ઊંડા જ્ઞાનની વાતો કરતો રહે છે.
પણ એનો ઉદારવાદનો દેખાવો જ છે ને?
હા, એ મોહરો વારંવાર ઉતરી જાય છે, ખાસ કરીને સ્થાનિક લોકો સાથે વાત કરતી વખતે. લિન્ડા થોડી વધુ વાસ્તવિક છે, પણ એની વાસ્તવિકતામાં નિરાશા અને કટાક્ષ જ છે.
રસ્તામાં બીજા કોને મળે છે?
એક વૃદ્ધ ગોરા દક્ષિણ આફ્રિકનને મળે છે, પીટર, જે વસાહતી યુગના ગુણગાન ગાય છે. અને એક ભારતીય દુકાનદારને પણ લિફ્ટ આપે છે, જે હિંસાના ડરથી ભાગી રહ્યો છે.
મુસાફરી આગળ વધે છે તેમ તણાવ વધતો જાય છે.
હા, ખાસ કરીને જ્યારે એમની કાર રાજાના સમર્થક આદિવાસી વિસ્તારમાંથી પસાર થાય છે. રસ્તા પર સૈનિકો દેખાય છે, હિંસાના સમાચાર મળે છે. બોબીની પેલી આરામદાયક કાર, જે શરૂઆતમાં સુરક્ષાનું પ્રતીક હતી, તે હવે નિશાન બની જાય છે.
અને પેલો ઝુલુ છોકરાવાળો પ્રસંગ એ બહુ વસ્વસ્થ કરનારો છે.
ખૂબ જ. બોબી એમની સાથે જે વિચિત્ર વર્તન કરે છે એ એની અંદરની શિકારી વૃત્તિ, એની એકલતા, એની વસાહતી માનસિકતા બધું બતાવી દે છે. એ સ્થાનિક લોકોને માણસ તરીકે નહીં પણ ઓબ્જેક્ટ તરીકે જુએ છે.
અને પછી આવે છે ક્લાઇમેક્સ, પેલો મિલિટરી ચેકપોઇન્ટવાળો બનાવ.
હા, જે ખરેખર હચમચાવી દે છે. સૈનિકો એમની કાર રોકે છે, બોબી પોતાના ગોરા હોવાનો ગુમાનમાં રોફ જમાવવા જાય છે,
પણ ઉલટું પડે છે.
બરાબર. ગુસ્સે થયેલા સૈનિકો એને કારમાંથી બહાર ખેંચીને મારે છે, બહુ ખરાબ રીતે. લાતો મારે, થૂંકે, અપમાન કરે. આ હુમલો ખાલી શારીરિક નથી.
તો શું છે?
એ બોબીના યુરોપિયન હોવાના ભ્રમ પર, એના અહંકાર પર, એના વિશેષાધિકાર પર થયેલો હુમલો છે. એને ચકનાચૂર કરી દે છે. લિન્ડા બસ લાચાર બનીને જોયા કરે છે. અહીં સત્તાનું આખું સમીકરણ પલટાઈ જાય છે.
અંતે તેઓ પેલું કમ્પાઉન્ડ પહોંચે છે. એ જગ્યા કેવી છે?
પરદેશીઓ માટે બનાવેલો એક બંધિયાર સુરક્ષિત વિસ્તાર, વાસ્તવિક આફ્રિકાથી સાવ અલગ, જાણે ઇંગ્લેન્ડનો કોઈ ટુકડો.
અને બોબી અને લિન્ડાની શું હાલત છે?
બોબી શારીરિક અને માનસિક રીતે ભાંગી પડ્યો છે. એના ઉદારવાદનો કોઈ અર્થ નથી રહ્યો. લિન્ડા પોતાના ખાલી લગ્ન અને કમ્પાઉન્ડની પેલી કૃત્રિમ સુરક્ષામાં પાછી ફરે છે. મુસાફરી પૂરી થઈ પણ કશું ઉકેલાયું નથી, કશું બદલાયું નથી.
આ લઘુનવલ ખરેખર પુસ્તકનું હૃદય છે. એ કહેવાતા મુક્ત રાજ્યની અંદરની અરાજકતા, હિંસા, નૈતિક પતન બધું બતાવે છે.
હા, અને બોબીના પાત્ર દ્વારા પશ્ચિમી ઉદારવાદનો દંભ પણ ઉજાગર થાય છે, જેની નીચે જાતિવાદ, ડર, અસલામતી બધું છુપાયેલું છે.
અને લિન્ડાની નિરાશા એ પણ મહત્વની છે. એ કોઈ ભ્રમમાં નથી, પણ એની પાસે કોઈ રસ્તો પણ નથી.
અને પેલું કમ્પાઉન્ડ એ તો ખોટી સુરક્ષા અને વાસ્તવિકતાથી ભાગી છૂટવાનું પ્રતીક છે, નિયો કોલોનિયલિઝમનું.
બોબી પરનો હુમલો એ માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નથી, એ ઇતિહાસના બદલાતા સમીકરણો, સત્તાના ક્રૂર સ્વરૂપનું સૂચક છે. અહીં મુક્તિ ખરેખર વધુ ડરાવણી અને બંધનકર્તા લાગે છે.
અને આ જ થીમ પાછી આવે છે પુસ્તકના ઉપસહારમાં, ધ સર્કસ એટ લક્સર.
ફરી પાછો કથાકાર આવે છે, નેપોઇલ પોતે.
હા, તે ઇજિપ્તના લક્સર શહેરમાં છે, પ્રાચીન ખંડેરો જોવા ગયો છે. અને ત્યાં શું જુએ છે? બે યુવાન યુરોપિયન પ્રવાસીઓ સ્થાનિક ઇજિપ્શિયન છોકરાઓને હેરાન કરી રહ્યા છે.
કેમ? છોકરાઓ શું કરતા હોય છે?
કશુંક વેચવાનો પ્રયાસ કરતા હોય છે, અને પેલા યુરોપિયનના હાથમાં એક નાનું ચાબુક છે જેનાથી એ છોકરાઓને ડરાવે છે. એ જ જૂની રમત, વર્ચસ્વ અને આધીનતાની, ઇતિહાસના ભવ્ય અવશેષોની સામે જ.
કથાકાર શું કરે છે?
એ અસ્વસ્થ થાય છે, દખલ કરવાનો પ્રયાસ કરે છે, છોકરાઓનો પક્ષ લેવા જાય છે, પણ કોઈ એનું સાંભળતું નથી. ઉલટાના છોકરાઓ જ એના પર ગુસ્સે થાય છે કે એણે એમના ધંધામાં દખલ કરી.
ઓહ, તો આ અંતિમ દ્રશ્ય જાણે આખું વર્તુળ પૂરું કરે છે.
બરાબર, સત્તાની ગતિશીલતા જે દરેક સ્તરે કામ કરે છે, માણસની સહજ ક્રૂરતા અને જોનારની પોતાની લાચારી, અને ક્યારેક અજાણતા જ શોષણનો ભાગ બની જવાની સ્થિતિ.
જાણે નાયપુલ કહેતા હોય કે ઇતિહાસ બદલાય, સામ્રાજ્ય તૂટે, દેશો મુક્ત થાય, પણ માણસના વર્તનની અમુક પેટર્ન બીજા પર રાજ કરવાની વૃત્તિ કદાચ ક્યારેય બદલાતી નથી.
તો આ પાંચેય ભાગમાંથી પસાર થયા પછી કયા મુખ્ય વિચારો, કયા સંદેશાઓ આપણને દેખાય છે? મને લાગે છે કે સૌથી મુખ્ય તો પેલો મુક્તિનો ભ્રમ અને એનો બોજ છે.
બિલકુલ, નાયપોલ વારંવાર બતાવે છે કે રાજકીય આઝાદી એ વ્યક્તિગત કે માનસિક આઝાદીની ગેરંટી નથી. સંતોષ માટે અમેરિકાની મુક્તિ શું લાવી? એકલતા અને ઓળખનો લોપ.
અને પેલો લંડનનો કથાકાર, એના માટે મુક્તિ એટલે સ્વવિનાશની છૂટ.
અને બોબી લિન્ડા જે મુક્ત રાજ્યમાં છે, એ તો હિંસા અને ભયથી ભરેલું છે, અને તેઓ પોતે પણ અંદરની સમસ્યાઓથી જરાય મુક્ત નથી.
હા, મુક્તિ જ્યારે જવાબદારી, સંબંધો અને ઓળખના મૂળ વગર આવે, ત્યારે એ બોજ બની જાય છે, ખાલીપો લાગે છે.
આની સાથે જોડાયેલો બીજો મુદ્દો છે વિસ્થાપન, અલોપતા, મૂળ વિહોણાપણું.
હા, ડિસ્પ્લેસમેન્ટ, એલિયનેશન, રૂટલેસનેસ. પુસ્તકનું દરેક પાત્ર જાણે પોતાના ઘરથી વિખૂટું પડેલું છે. પેલો ભિખારી, સંતોષ, લંડનનો કથાકાર, બોબી લિન્ડા, પેલો ભારતીય દુકાનદાર,
બધા જ ભૌતિક કે માનસિક રીતે વિસ્થાપિત.
અને આ ભૌતિક વિસ્થાપન એમને માનસિક રીતે એકલા પાડી દે છે, મૂળ વગરના. નાયપોલ જાણે કહે છે કે આ જ કદાચ આધુનિક પોસ્ટ કલોનિયલ યુગની ઓળખ છે, જ્યાં ઘરનો ખ્યાલ જ અસ્થિર થઈ ગયો છે.
ત્રીજો મુદ્દો જે સ્પષ્ટ દેખાય છે, એ છે પેલું ઉત્તર વસાહતી રાજ્યોનું પતન અને રાજકીય અરાજકતા.
હા, નાયપોલ કોઈ રોમાન્ટિક ચિત્ર નથી આપતા નવા મુક્ત દેશોનું. ઇન અ ફ્રી સ્ટેટમાં આફ્રિકન દેશનું ચિત્રણ ભ્રષ્ટાચાર, આદિવાસી હિંસા, સત્તા માટેના સંઘર્ષનું છે.
અને એ જાણે વસાહતવાદના વારસા તરફ આંગળી ચીંધે છે, જેણે કૃત્રિમ સરહદો બનાવી, સમાજોને તોડ્યા, ભાગલા પાડોને રાજકરોની નીતિ અપનાવી.
હા, જેના પરિણામો આ નવા દેશો ભોગવી રહ્યા છે. જોકે આ ચિત્રણ માટે નાયપોલની ટીકા પણ થાય છે કે એ પશ્ચિમી દ્રષ્ટિકોણથી જુએ છે.
પણ એમની કલમની તાકાત તો માનવી પડે. ચોથો રસપ્રદ વિષય છે ઓળખનું પ્રદર્શન અને આત્મછેતરપિંડી,
પર્ફોમન્સ ઓફ આઇડેન્ટિટી એન્ડ સેલ્ફ ડિસેપ્શન. બોબી પેલો ઉદારવાદી હોવાનો ડોળ કરે છે,
અને લંડનનો કથાકાર શહીદીનો રોલ ભજવીને પોતાની નિષ્ફળતા અને ઈર્ષ્યા છુપાવે છે.
નાયપોલ આવી બનાવેલી દેખાડાની ઓળખો પર બહુ શંકા કરે છે. એ પાત્રોના મનમાં ઊંડા ઉતરીને આ બધું બહાર લાવે છે. એમની પેલી ચોક્કસ ભાવહીન લાગતી શૈલી આ વક્રોક્તિને વધુ ઘેરી બનાવે છે.
અને પાંચમો મુદ્દો જે શરૂઆતથી અંત સુધી ચાલે છે, સત્તાની ગતિશીલતા અને માણસની સહેજ ક્રૂરતા.
હા, અને આ ખાલી સરકારોની સત્તાની વાત નથી, રોજબરોજના જીવનમાં, લોકો વચ્ચેના સંબંધોમાં પણ આ સત્તાની રમત ચાલ્યા કરે છે.
પ્રસ્તાવનાના પેલા ઓસ્ટ્રિયન મુસાફરથી માંડીને ઉપસંહારના પેલા યુરોપિયન પ્રવાસીઓ સુધી,
અને વચ્ચે ફેરીના ક્રૂનું વર્તન, લિન્ડાનો બોબી પરનો દબદબો, સૈનિકોની હિંસા, બધું જ બતાવે છે કે બીજા પર વર્ચસ્વ જમાવવાની વૃત્તિ કેટલી ઊંડી છે. નાયપોલ આ અંધારી બાજુ બતાવવામાં જરાય ખચકાતા નથી.
આ બધા વિષયોને નાયપોલની શૈલી વધુ અસરકારક બનાવે છે. પેલું ખંડિત માળખું જે શરૂઆતમાં અટપટું લાગે, પણ વિષયને બરાબર બંધ બેસે છે.
હા, દુનિયા અને પાત્રોની જેમ કથા પણ તૂટેલી છે,
અને એમની ગદ્યશૈલી એકદમ ચોક્કસ, ક્યારેક લાગણી વગરની લાગે, પણ નિરીક્ષણ બહુ સૂક્ષ્મ, વાસ્તવિકતાને સીધે સીધી રજૂ કરે છે.
પ્રતિકોનો ઉપયોગ પણ બહુ સારો છે. પેલી યાત્રા એ ખાલી મુસાફરી નથી, પણ નૈતિક અને માનસિક પતનની યાત્રા છે.
અને કમ્પાઉન્ડ એ નિયો કોલોનિયલિઝમ અને વાસ્તવિકતાથી ભાગવાનું પ્રતીક. શરીરની નબળાઈ અને હુમલાઓ પણ વારંવાર આવે છે, જે વ્યક્તિની અસુરક્ષા અને રાજ્યની હિંસા બતાવે છે.
અમુક વાક્યો તો એવા છે કે મગજમાં રહી જાય. પેલો સંતોષનું વાક્ય, હું અહીં આવ્યો તે પહેલાં દુનિયામાં મારો એક ચોક્કસ ક્રમ હતો, હવે હું માત્ર એક ભૂત છું.
કેવી સચોટ વાત એના અસ્તિત્વના લોપની.
અથવા બોબીનું પેલું માર ખાધા પછીનું ચિંતન. લિન્ડા પૂછે છે કે સૈનિકો શું કરવાના હતા, અને એ કહે છે કંઈ નહીં, તેઓ કરી ચૂક્યા હતા.
હા, આ ખાલી શારીરિક હુમલાની વાત નથી, એના અસ્તિત્વ પર, એના ગોરા હોવાના ગુમાન પર થયેલો પ્રહાર હતો જેણે એને તોડી નાખ્યો.
અને પેલો વિચાર કે આપણે બધા એક જ હોડીમાં છીએ, રાજા, રાષ્ટ્રપતિ, સૈનિકો, આદિવાસીઓ બધા ડરેલા છે.
આખા રાજ્યમાં વ્યાપેલો ભય અને અસલામતીનો અનુભવ જે કોઈને છોડતો નથી.
આમ એના ફ્રી સ્ટેટ આપણને પેલી મુક્તિની સહેલી રોમેન્ટિક ધારણાઓ પર ફરીથી વિચારવા મજબૂર કરે છે.
હા, અને અશસ્ત્ર કરનારા સવાલો પૂછે છે. જ્યારે વ્યક્તિ પાસે પોતાના મૂળ, પોતાનો સમુદાય, પોતાની સ્થિર ઓળખ ન હોય, ત્યારે સ્વતંત્રતાનો ખરેખર શો અર્થ રહે? એ આશીર્વાદ છે કે શાપ?
અને આ સવાલો આજે પણ એટલા જ, કદાચ વધારે પ્રસ્તુત છે. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં ગ્લોબલાઇઝેશન, સ્થળાંતર, સંઘર્ષો, લાખો લોકો વિસ્થાપનનો અનુભવ કરી રહ્યા છે,
પોતાની ઓળખ સાથે ઝઝૂમી રહ્યા છે.
નાઇપોલ કોઈ સહેલા જવાબો નથી આપતા.
ના, પણ વિચારવા મજબૂર કરે છે, પ્રશ્નો પૂછવા પ્રેરે છે, દુનિયાની જટિલ વાસ્તવિકતાઓનો સામનો કરવા કહે છે. એમની કૃતિ એક પડકાર છે, પણ એવો પડકાર જે આપણી સમજને ઊંડી બનાવે.
આ કૃતિ આપણને યાદ અપાવે છે કે સાચી સ્વતંત્રતા કદાચ બહારના બંધનો તોડવામાં એટલી નથી જેટલી અંદરના ભય, પૂર્વગ્રહો અને ખાલીપામાંથી મુક્ત થવામાં છે.
અને એ પણ કે ઘર કદાચ માત્ર ભૌગોલિક સ્થાન નથી, પણ એક એવી માનસિક અવસ્થા છે જેને સતત શોધવી અને જાળવવી પડે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.